એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણને સૌને સ્પર્શે છે, કારણ કે તે સીધો આપણા અસ્તિત્વ સાથે, આપણા હોવાપણા સાથે જોડાયેલો છે.
બિલકુલ.
સભાનતા એટલે કે કોન્શિયસનેસ અને આપણો સ્વ, આપણો હું. શું આપણે જે વિચારીએ છીએ, જે અનુભવીએ છીએ, તેના ખરેખર આપણે જ કરતા છીએ? આપણો આ હું કેટલો વાસ્તવિક છે? આ બધા સવાલો ઘણીવાર ઊંઘ ઉડાડી દે તેવા હોય છે, ખરું ને?
સાચી વાત છે. અને આજે આપણે આ જ ગહન પ્રશ્નોને એક અલગ દ્રષ્ટિકોણથી જોવાના છીએ.
હા, બ્રિટિશ મનોવિજ્ઞાની સુઝાન બ્લેકમોરના વિચારોના આરિસામાં.
બરાબર. અને આ ચર્ચા એમના બે મહત્વના પુસ્તકો કોન્શિયસનેસ અને કોન્શિયસનેસ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન પર આધારિત રહેશે.
અને આ વિષય આજે આટલો મહત્વનો કેમ છે, શું લાગે છે?
જુઓ, મને લાગે છે કે એ આપણી પોતાની ઓળખ, આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ, અનુભવીએ છીએ, અને આપણી જે ઊંડી માન્યતાઓ છે ને, એ બધા પર સીધો પ્રકાશ પાડે છે. બ્લેકમોર આપણી જે સહજ સમજ છે, આપણું જે ઇન્ટ્યુશન છે, એને જ પડકારે છે.
અને એ પડકાર જ કદાચ આપણને નવેસરથી વિચારવા મજબૂર કરે છે.
એકદમ.
તો શરૂઆત કરીએ કે આ સુઝાન બ્લેકમોર છે કોણ, એમનો પરિચય પણ ઘણો રસપ્રદ છે.
હા, છે જ. એ બ્રિટિશ મનોવિજ્ઞાની છે, લેખક છે, વ્યાખ્યાતા છે. પણ એમની શરૂઆત એ પેરાસાયકોલોજીમાં થયેલી.
ઓહ, એટલે પેલું ESP, ટેલિપેથી, શરીર બહારના અનુભવો,
એ બધું.
હા,
એમને શરૂઆતમાં આ બધામાં ખૂબ જ રસ હતો. એમણે પોતે પણ અમુક એવા અનુભવો કર્યા હોવાનું કહેલું.
અચ્છા.
પણ પછી એમની જે વૈજ્ઞાનિક તાલીમ હતી, એમણે વર્ષો સુધી આ વિષય પર સંશોધન કર્યું, પણ પેરાનોર્મલ ઘટનાઓ માટે કોઈ નક્કર પુરાવા, એવા પુરાવા જે વારંવાર પ્રયોગશાળામાં સાબિત કરી શકાય, એ એમને ન મળ્યા.
એટલે એમનો મોહભંગ થયો.
બરાબર. અને એ એક આસ્તિકમાંથી એમ કહી શકાય કે એક અગ્રણી સંશયવાદી, એટલે કે સ્કેપ્ટિક બની ગયા. આજે એ સભાનતા, મીમ્સ એટલે કે વિચારો જે વાયરસની જેમ ફેલાય છે, અને પેરાનોર્મલ દાવાઓનું બહુ જ બારીકાઈથી વિશ્લેષણ કરવા માટે જાણીતા છે.
એટલે એમનો જે દ્રષ્ટિકોણ છે એ ખાસ છે, કારણ કે એમાં વૈજ્ઞાનિક કઠોરતા પણ છે. એમણે PhD કર્યું છે, ભણાવ્યું છે.
હા.
અને સાથે સાથે અંગત અનુભવ પણ છે, જેમ કે ધ્યાનની પ્રેક્ટિસ. એમણે જાતે સભાનતાની અલગ અલગ અવસ્થાઓને એક્સપ્લોર કરવાનો પ્રયાસ કર્યો છે.
સાચી વાત. અને આ બંનેનું મિશ્રણ, વિજ્ઞાન અને અંગત અનુભૂતિ, એ જ એમના વિચારોને એકદમ યુનિક બનાવે છે. એ ખાલી થિયોરી નથી, એમાં અનુભવનો પડખો પણ છે.
તો હવે આવીએ એમના મુખ્ય વિચાર પર. એવો કયો વિચાર છે જે આટલો ક્રાંતિકારી ગણાય છે, જે આપણા હોવાપણાના પાયાને જ હલાવી દે?
એમનો સૌથી ચોંકાવનારો જે વિચાર છે ને, એ છે કે સભાનતા વિશેની આપણી જે સામાન્ય સમજ છે, કેવી સમજ?
કે ભાઈ, આપણી અંદર એક સ્થિર હું બેઠો છે.
હા, જે આ દુનિયાને એક સળંગ, સમૃદ્ધ, એકદમ હાઈ ડેફિનેશન ફિલ્મની જેમ જોઈ રહ્યો છે, અનુભવી રહ્યો છે.
બરાબર. એક સતત ચાલતો અનુભવ.
બસ. બ્લેકમોર કહે છે કે આ આખી વાત મૂળભૂત રીતે એક મોટો ભ્રમ છે. એને એ મહાન ભ્રમ એટલે કે ગ્રેન્ડ ઇલ્યુઝન કહે છે.
ઓહો, મહાન ભ્રમ. મતલબ હું અત્યારે જે જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું, આ બધું જ, આ તો માનવું જ અઘરું છે.
હા, અઘરું તો છે જ. પણ જુઓ, એમનો કહેવાનો મતલબ એ નથી કે કશું જ નથી, કે બધું શૂન્ય છે.
અચ્છા.
પણ એ કહે છે કે આપણો અનુભવ જેવો આપણને લાગે છે ને, તેવો ખરેખર હોતો નથી. સભાનતા કોઈ એવી વસ્તુ નથી જે આપણી પાસે છે. જાણે મગજમાં કોઈ સ્ક્રીન હોય ને એના પર બધું ચાલતું હોય, એવું નથી.
તો પછી શું છે?
એક પ્રક્રિયા છે, પ્રોસેસ, જે આપણું મગજ સતત કરે છે. એ ક્ષણે ક્ષણે રચાતી, બદલાતી આંશિક રચનાઓનો એક પ્રવાહ છે.
એટલે નાના નાના ટુકડાઓ જેવું.
હા, જાણે મગજ નાના નાના સ્નેપશોટ્સ લેતું હોય અને એમાંથી એક વાર્તા બનાવી દેતું હોય કે હું આ બધું અનુભવી રહ્યો છું. પણ પેલો હું પોતે જ એ વાર્તાનો એક ભાગ છે, એ કોઈ અલગ બેઠેલો જોનાર નથી.
એટલે જાણે આપણે એક સળંગ ફિલ્મ જોઈ રહ્યા છીએ એવું લાગે, પણ ખરેખર તો એ ઘણા બધા છૂટાછવાયા ફ્રેમ્સ છે જેને મગજ જોડી દે છે અને વચ્ચેની ખાલી જગ્યાઓ ભરી દે છે.
બિલકુલ, તમે એકદમ સાચો શબ્દ પકડ્યો, ખાલી જગ્યાઓ ભરી દે છે. આ સમજવા માટે પેલું ચેન્જ બ્લાઇન્ડનેસ બહુ જ સરસ ઉદાહરણ છે.
હા, પરિવર્તન પ્રત્યે અંધત્વ, એમાં શું હોય છે?
એમાં લોકોને બે ચિત્રો બતાવાય જે લગભગ સરખા જ હોય, પણ એકમાં નાનો મોટો ફેરફાર હોય. માની લો કે એક પ્લેનનું એન્જિન ગાયબ હોય.
ઓકે,
હવે જો બે ચિત્રો વચ્ચે બહુ જ થોડો સમય હોય અથવા ક્ષણિક બ્લેન્ક સ્ક્રીન આવે તો લોકોને પેલો મોટો ફેરફાર શોધવામાં પણ બહુ વાર લાગે છે, ભલે નજર સામે જ હોય.
અરે હા, મેં જોયા છે આવા વિડીયોઝ. અને પેલું ગોરિલાવાળું ઉદાહરણ?
હા હા, એ તો ક્લાસિક છે, ઇન અટેન્શનલ બ્લાઇન્ડનેસ,
જેમાં લોકો બોલ પાસ કરતા હોય એ ગણવામાં એટલા મશગુલ હોય કે વચ્ચેથી ગોરિલા સૂટ પહેરેલી વ્યક્તિ પસાર થઈ જાય તો એ ધ્યાન ન જાય.
ગજબ કહેવાય.
આ બધું શું બતાવે છે? એ જ કે આપણો જે અનુભવ છે, દૃષ્ટિનો અનુભવ, એ જેવો ભરપૂર અને સતત લાગે છે તેવો છે નહીં. મગજ બહુ કાર્યક્ષમ છે, એ બધી જ માહિતી પર ધ્યાન નથી આપતું. જે જરૂરી લાગે એના પર ફોકસ કરે, બાકીનું કાં તો ઇગ્નોર કરે અથવા જૂના અનુભવ પરથી ધારી લે.
એટલે આપણી આંતરિક દુનિયા ખરેખર આપણે માનીએ છીએ એના કરતાં ઘણી ઓછી ડિટેલ્ડ છે.
કહી શકાય, ઘણી ઓછી સંપૂર્ણ છે. આપણને એનો ખ્યાલ નથી આવતો બસ.
આ તો થઈ આપણા પોતાના અનુભવની વાત, આત્મનિરીક્ષણની. પણ વિજ્ઞાન શું કહે છે? ન્યુરોસાયન્સ આમાં ક્યાં મદદ કરે છે? મગજ સ્કેન કરીને શું મળે છે?
ન્યુરોસાયન્સ જે શોધે છે એને કહેવાય ન્યુરલ કોરિલેટ્સ ઓફ કોન્શિયસનેસ, ટૂંકમાં એનસીસીસ.
એનસીસીસ
એટલે
કે જ્યારે તમે કોઈ સ્પેસિફિક અનુભવ કરો છો, માની લો કે લાલ રંગ જુઓ છો, ત્યારે તમારા મગજમાં કઈ ચોક્કસ ન્યુરલ એક્ટિવિટી થઈ રહી છે.
અચ્છા,
FMRI, EEG જેવા સાધનો આમાં મદદ કરે છે. આપણને ખબર પડે છે કે મગજના કયા ભાગ કયા કામ સાથે જોડાયેલા છે.
પણ શું આ NCCs એ સમજાવી શકે છે કે લાલ રંગનો અનુભવ લાલ જેવો જ કેમ લાગે છે? પેલી જે કઠિન સમસ્યાની વાત થાય છે,
બરાબર, હાર્ડ પ્રોબ્લેમ ઓફ કોન્શિયસનેસ.
હા, કે ભૌતિક પ્રક્રિયાઓમાંથી આ વ્યક્તિલક્ષી અનુભવ, અક્વલિયા, એ કેવી રીતે પેદા થાય છે?
ના, અને અહીં જ અત્યારના ન્યુરોસાયન્સની મર્યાદા આવી જાય છે. આપણે જાણી શકીએ કે કયા ન્યુરોન ફાયર થયા, પણ એ ફાયરિંગ, એ લાલ રંગનો અનુભવ કેમ બની જાય છે એનો જવાબ હજુ નથી. ફિલોસોફર ડેવિડ ચાર્મર્સે આને કઠિન સમસ્યા કહીને બહુ ફેમસ કરી દીધી.
તો બ્લેકમોર આ સમસ્યા વિશે શું વિચારે છે?
બ્લેકમોરનું સૂચન એ થોડું અલગ છે. એ કહે છે કે કદાચ આ સમસ્યા જ આપણી ખોટી ધારણાઓમાંથી ઊભી થઈ છે.
ખોટી ધારણા કેવી રીતે?
જો સભાનતા અને સ્વ આપણે જે રીતે માનીએ છીએ એવા છે જ નહીં, જો એ સ્થિર નથી, જો એ એકરૂપ નથી, તો પછી પેલો પ્રશ્ન જ કદાચ બદલાઈ જાય. કદાચ સમસ્યાને સોલ્વ કરવાની નથી, એને ડિઝોલ્વ કરવાની છે, એને ઓગાળી નાખવાની જરૂર છે.
વાહ, એટલે કે જે પ્રશ્ન આપણે પૂછી રહ્યા છીએ એ જ કદાચ ગેરમાર્ગે દોરનારો છે. આ તો બહુ જ ફંડામેન્ટલ વાત થઈ.
હા,
અને આ બધી ચર્ચામાં પેલો સ્વ, આપણો હું, એ ક્યાં ફિટ થાય છે? શું બ્લેકમોર એને પણ ભ્રમ માને છે?
હા, અને આ કદાચ સ્વીકારવામાં સૌથી અઘરો વિચાર છે.
ખરું,
બ્લેકમોર અને ડેનિયલ ડેનેટ જેવા બીજા વિચારકો પણ એમ કહે છે કે આ જે સ્થિર અંદર બેઠેલો હું છે ને, એ મગજે રચેલી એક ઉપયોગી કાલ્પનિક વાર્તા છે, એક નરેટિવ છે.
કાલ્પનિક વાર્તા?
હા, જેમ ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હોય, એનું કોઈ ભૌતિક સ્થાન નથી, પણ વસ્તુઓ જાણે એની આસપાસ વર્તે છે.
બરાબર,
એમ સ્વ એ આપણી યાદો, વિચારો, અનુભવો, એ બધાનું એક કાલ્પનિક કેન્દ્ર છે જે આપણને એકતાનો અહેસાસ કરાવે છે.
સદીઓ પહેલા ફિલોસોફર ડેવિડ હ્યુમે પણ કંઈક આવું જ કહ્યું હતું ને?
હા, બિલકુલ. હ્યુમે કહ્યું હતું કે હું મારી અંદર જોઉં છું ત્યારે મને વિચારો, લાગણીઓ, સંવેદનાઓનો પ્રવાસ દેખાય છે, પણ એ બધા પાછળ કોઈ એક સ્થિર હું નથી દેખાતો.
બસ સંવેદનાઓનો સમૂહ, બંડલ ઓફ પરસેપ્શન્સ છે.
પણ મને તો સતત હું છું એવો અહેસાસ થાય છે. આ વાતને સમર્થન આપતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા છે?
ચોક્કસ છે, અને બહુ રસપ્રદ છે, ખાસ કરીને સ્પ્લિટ બ્રેઇન પેશન્ટ્સના અભ્યાસ.
સ્પ્લિટ બ્રેઇન?
હા, જેમનું મગજ,
હા, જેમનું કોર્પસ કેલોસમ, જે મગજના બે ગોળાર્ધને જોડે છે, એ વાય જેવી બીમારીની સારવાર માટે કાપી નાખવામાં આવ્યો હોય.
ઓકે,
એમનામાં ક્યારેક એવું જોવા મળે છે કે જાણે બે અલગ અલગ સભાનતા કામ કરી રહી છે. એક ગોળાર્ધને જે દેખાય છે કે જે સૂચના મળે છે એ બીજાને ખબર નથી હોતી.
શું વાત કરો છો?
હા, ક્યારેક તો એવું બને કે એક હાથ કંઈક લેવા જાય અને બીજો હાથ એને રોકી દે.
અરે બાપરે,
આ બધું શું દર્શાવે છે? કે આપણી જે એકતાની ભાવના છે એ કેટલી નાજુક છે, એ મગજના બંધારણ પર કેટલી આધારિત છે. જો જોડાણ તૂટે તો હું પણ વહેંચાઈ શકે છે.
વાહ, આ તો ખરેખર વિચારવા જેવું છે. ભારતીય દર્શનમાં પણ શું આના જેવો કોઈ વિચાર જોવા મળે છે?
હા, ચોક્કસ. બૌદ્ધ ધર્મમાં અનાત્મન અથવા અનત્તા નો સિદ્ધાંત છે.
નો સેલ્ફ,
જે એ જ શીખવે છે કે કોઈ સ્થાયી અપરિવર્તનશીલ આત્મા કે સ્વ જેવી વસ્તુ નથી. જે છે એ બસ સતત બદલાતી પ્રક્રિયાઓનો પ્રવાહ છે. શરીર, સંવેદના, વિચાર, લાગણી, ચેતના.
એટલે બ્લેકમોર આધુનિક વિજ્ઞાન અને આ પ્રાચીન જ્ઞાન વચ્ચે એક કડી જુએ છે.
બિલકુલ. એ કહે છે કે બંને અલગ અલગ રીતે એક જ દિશામાં ઇશારો કરી રહ્યા છે.
અચ્છા, હવે જો સ્વ એક રચના છે તો પછી પેલી સ્વતંત્ર ઈચ્છાશક્તિ, ફ્રી વિલ, એનું શું? આપણે જે નિર્ણયો લઈએ છીએ એ ખરેખર આપણા પોતાના છે?
આ બીજો એક મોટો અને એટલો જ વિવાદાસ્પદ મુદ્દો છે. બ્લેકમોર અહીં બેન્જામિન લિબેટના પ્રખ્યાત પ્રયોગોનો ઉલ્લેખ કરે છે.
લિબેટના પ્રયોગો, એમાં શું હતું?
એ પ્રયોગોમાં એવું જોવા મળ્યું કે આપણે કોઈ કાર્ય કરવાનો સભાન નિર્ણય લઈએ, જેમ કે આંગળી ઊંચી કરવી, એના થોડા મિલિસેકન્ડ પહેલા જ મગજમાં એની તૈયારી શરૂ થઈ ચૂકી હોય છે. એક ખાસ પ્રકારની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જોવા મળે છે.
શું પહેલા?
હા, જાણે મગજ પહેલા નક્કી કરી લે છે અને પછી આપણને ખાલી લાગે છે કે મેં હમણાં નક્કી કર્યું.
એટલે આપણી જે ઈચ્છાની લાગણી છે એ નિર્ણય પછી આવતું એક લેબલ જેવું છે, એક કમેન્ટ્રી જેવું.
હા, કંઈક અંશે એવું કહી શકાય. જાણે એ કાર્ય પછી બનતી એક વાર્તા છે જે આપણને નિયંત્રણનો અહેસાસ કરાવે છે.
પણ આનાથી તો પછી જવાબદારી, પસંદગી એ બધા ખ્યાલોનું શું?
બરાબર. આના બહુ ગંભીર નૈતિક અને ફિલોસોફિકલ પ્રશ્નો ઊભા થાય છે. જો કે આનો અર્થ એ નથી કે આપણે સૌ રોબોટ છીએ કે આપણી કોઈ જવાબદારી નથી. પણ આપણી સ્વતંત્ર ઈચ્છાની જે પ્રકૃતિ છે એ કદાચ આપણે જેવી ધારીએ છીએ એટલી સીધી સાધી નથી. આપણા નિર્ણયો પાછળ ઘણા અસભાન પરિબળો પણ કામ કરતા હોઈ શકે છે.
ખરેખર આ બધું સાંભળીને મગજ ઘૂમવા માંડ્યું છે. ચાલો થોડું વ્યવસ્થિત કરીએ. આખી ચર્ચામાંથી આપણે કયા મુખ્ય મુદ્દાઓ કે થીમ્સ તારવી શકીએ? પહેલો તો એ જ લાગે છે કે સભાનતા અને સ્વ એક ભ્રમ અથવા રચના છે.
બરાબર, એ મુખ્ય થીમ છે. આપણો જે વ્યક્તિલક્ષી અનુભવ છે એ વાસ્તવિકતાનું સીધું પ્રતિબિંબ નથી, પણ મગજે રચેલું એક વર્કિંગ મોડેલ છે.
અને રોજિંદા જીવનમાં આનો શું અર્થ?
અર્થ એ કે આપણી ધારણાઓ, આપણી યાદો, આપણી લાગણીઓ, એના પર 100% ભરોસો ન કરી શકાય. આપણી રિયાલિટીની સમજ એ લિમિટેડ છે, ક્યારેક ભૂલ ભરેલી પણ હોઈ શકે.
બીજો મુદ્દો, આપણી અંતઃસ્ફૂર્ણા, આપણો ઇન્ટ્યુશન કે આત્મનિરીક્ષણ એ હંમેશા ભરોસાપાત્ર નથી. પેલી ચેન્જ બ્લાઇન્ડનેસ વાળી વાત.
હા, આપણને લાગે કે આપણને બધું ખબર છે, ખાસ કરીને આપણી અંદર શું ચાલી રહ્યું છે. પણ પ્રયોગો બતાવે છે કે આપણે ઘણું બધું ચૂકી જઈએ છે અથવા ખોટી રીતે યાદ રાખીએ છે.
તો આનો બોધપાઠ શું?
બોધપાઠ એ કે થોડો તંદુરસ્ત સંશયવાદ રાખવો, પોતાની ફિલિંગ પર સવાલ ઉઠાવવો. કોઈ નિર્ણય લેતા પહેલા, ખાસ કરીને મોટા નિર્ણયો, ફક્ત લાગણી પર નહીં પણ પુરાવા અને તર્ક પર પણ ધ્યાન આપવો.
બરાબર. ત્રીજો મુદ્દો, સભાનતા અને સ્વ એ વસ્તુ નથી પણ પ્રક્રિયા છે, આનું શું મહત્વ?
આ બહુ મહત્વનું છે. જો આપણે કોઈ સ્થિર વસ્તુ નથી પણ નદીના પ્રવાહ જેવા છીએ, સતત બદલાતા,
હા,
તો પછી ભૂતકાળને પકડી રાખવાનો કોઈ અર્થ નથી. હું આવો જ છું એવું માનવાની જરૂર નથી. આપણે બદલાઈ શકીએ છીએ, શીખી શકીએ છીએ, વિકાસ પામી શકીએ છીએ.
એટલે આ ગ્રોથ માઇન્ડસેટને સપોર્ટ કરે છે.
એકદમ. પોતાની જાતને વધુ ફ્લેક્સિબલ રીતે જોવામાં મદદ મળે, ઓછું રિજિડ થવાય.
અને છેલ્લો મુદ્દો, આધુનિક વિજ્ઞાન અને ધ્યાન જેવી પ્રાચીન પદ્ધતિઓ, એ બંનેનું સંકલન ભારતમાં તો આ બહુ જ રેલેવન્ટ છે.
ચોક્કસ. બ્લેકમોર ભારપૂર્વક કહે છે કે સભાનતાને પૂરી રીતે સમજવા માટે માત્ર બહારથી મગજને જોવું ન્યુરોસાયન્સ પૂરતું નથી, અંદરથી પ્રથમ પુરુષનો અનુભવ, ફર્સ્ટ પર્સન ઇન્ક્વાયરી પણ એટલી જ જરૂરી છે.
અને ધ્યાન એ જ કરે છે, ખરું ને? પોતાના વિચારો, સંવેદનાઓનું અવલોકન કરવું.
હા, હજારો વર્ષોથી ભારતમાં ધ્યાનની જે સમૃદ્ધ પરંપરા રહી છે એ મનના સ્વભાવને સમજવાનો જ એક માર્ગ છે. બ્લેકમોર માને છે કે આ બંને, આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન પ્રજ્ઞા, એકબીજાને મદદ કરી શકે છે.
આ બધા વિચારો ખરેખર મનમાં ઘૂંટાયા રાખે તેવા છે. એમાંથી અમુક કોટ્સ જેવા વિચારો છે જે બહુ યાદ રહી જાય, જેમ કે પેલું, સતત હું જે અનુભવો કરી રહ્યો છે તે લાગણી સૌથી મોટો ભ્રમ છે.
હા, આ સીધું આપણી ઓળખના મૂળ પર જ ઘા કરે છે. જો આ હું જ નથી તો પછી હું કોણ છું? આ સવાલ જ બહુ ડિસ્ટર્બિંગ છે, પણ વિચારવા જેવો છે.
બીજો એક વિચાર, સભાનતા તમારી પાસે નથી, તે તમે કરો છો, ક્રિયાપદ તરીકે જોવાની વાત.
આ દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે. સભાનતા કોઈ સ્થિર વસ્તુ નથી જેને આપણે પકડી શકીએ કે ગુમાવી શકીએ. એ એક સક્રિય પ્રક્રિયા છે. આ સમજવાથી કદાચ આપણે અનુભવો પાછળ ભાગવાનું કે દુઃખદાયક અનુભવોને પકડી રાખવાનું ઓછું કરી શકીએ. એ આવે છે અને જાય છે.
અને પેલું કઠિન સમસ્યા વિશેનું, કે કઠિન સમસ્યા કદાચ આપણી પોતાની વૈચારિક ગૂંચવણો અને ખોટી ધારણાઓમાંથી ઊઠી થઈ છે.
આ તો આપણને પ્રશ્ન પર જ પ્રશ્ન કરવા પ્રેરે છે, મેટા ક્વેશ્ચનિંગ. કદાચ આપણે ખોટો સવાલ પૂછી રહ્યા છીએ એટલે જવાબ નથી મળતો. જો આપણે સભાનતાની વ્યાખ્યા જ બદલી નાખીએ તો કદાચ કઠિન સમસ્યા રહે જ નહીં.
બરાબર. તો આ બધું જ્ઞાન, એનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ, પ્રેક્ટિકલ એપ્લિકેશન શું?
ઘણી બધી છે. સૌથી પહેલું તો માનસિક સ્વાસ્થ્ય માટે.
કેવી રીતે?
જો સ્વ એક રચના છે અને સ્થિર નથી તો પછી અહંકાર સાથે ઓછું વળગી રહેવાય. ટીકા, નિષ્ફળતા, એને વ્યક્તિગત હુમલા તરીકે ઓછું લેવાય, કારણ કે પેલો હું જ જો સ્થિર નથી તો એના પર હુમલો ક્યાંથી થાય?
હા, સાચી વાત છે.
આનાથી દુઃખ ઓછું થઈ શકે. માઇન્ડફુલનેસ કે વિપશના જેવી ધ્યાન પદ્ધતિઓ આ જ શીખવે છે. વિચારો અને લાગણીઓને આવતા જતા વાદળોની જેમ જોવાનું. એ હું નથી, એ માત્ર માનસિક ઘટનાઓ છે.
અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં
રિએક્ટ કરવાને બદલે થોભીને વિચારવાની, પુરાવા જોવાની વૃત્તિ વધે,
એટલે વધુ સારા નિર્ણયો લઈ શકાય.
હા, વધુ સમતોલ
અને સહાનુભૂતિ, એમ્પથી, એના પર કોઈ અસર?
મને લાગે છે કે હા. જો સ્વની સીમાઓ એટલી સ્પષ્ટ અને કઠોર નથી તો બીજા સાથેનું અંતર પણ કદાચ ઓછું લાગે. આ સમજ કદાચ બીજા મનુષ્યો, પ્રાણીઓ પ્રત્યે વધુ કરુણા અને સમજણ કેળવવામાં મદદ કરી શકે. જો સભાનતા ફક્ત આપણો જ ઇજારો નથી તો પછી પ્રાણીઓના અધિકારો કે ભવિષ્યમાં એઆઈની સભાનતા, એ બધા મુદ્દાઓ વધુ ગંભીર બની જાય છે.
બરાબર.
નૈતિક વિચારણાનો વ્યાપ વધે છે.
આખી વાત સાંભળીને મને વ્યક્તિગત રીતે જે સૌથી વધુ આમ સ્ટ્રાઇકિંગ લાગ્યું તે એ છે કે આપણી એકતાની ભાવના કેટલી નાજુક છે. પેલું સ્પ્લિટ બ્રેનનું ઉદાહરણ, એ ખરેખર ઓળખ વિશે પુનર્વિચાર કરવા પ્રેરે છે. તમને શું લાગ્યું?
મારા માટે આ વિચારોની જે વ્યવહારો ઉપયોગીતા છે, ખાસ કરીને માનસિક શાંતિ અને સુખાકારી માટે, એ બહુ પાવરફુલ લાગી. એ સમજ કે વિચારો અને લાગણીઓ સ્થિર નથી, એ આવે છે ને જાય છે, અને હું એનાથી થોડો અલિપ્ત રહીને એનું અવલોકન કરી શકું છું, આ વિચારમાં જ એક પ્રકારની મુક્તિ છે. અને એમાં પ્રાચીન ભારતીય દર્શન અને આધુનિક મનોવિજ્ઞાનનું જે સુંદર મિલન દેખાય છે એ પણ બહુ આકર્ષક છે.
અને હવે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર જેના પર તેઓ મનોમંથન કરી શકે. જો સભાનતા અને સ્વ ખરેખર મગજ દ્વારા રચાયેલી વાર્તાઓ છે, ક્ષણિક પ્રક્રિયાઓ છે, તો પછી એક પ્રમાણિક, એક અર્થપૂર્ણ જીવન જીવવાનો ખરો અર્થ શું? શું આપણી પસંદગીઓ, આપણા કર્મો, આપણું મૂલ્ય એ આ રચનાઓથી પર હોઈ શકે?
આનો કોઈ સહેલો જવાબ નથી, પણ સુઝાન બ્લેકમોરના વિચારો આપણને આવા ઊંડા પ્રશ્નો પૂછવા માટે ચોક્કસપણે પ્રેરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.